તારીખ 7/2/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 444 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 382 પૂજ્યબેનશ્રીના વચનામૃત બોલ નંબર 197 અનુસંધાનમાં ચાલે છે.
વેદ જ્ઞાનના વિષય ઉપર લખે છે કે જે ક્ષણે વિભાવ વર્તે છે તે જ સમયે જ્ઞાતાધારા વડે સ્વભાવને જુદો જાણી લે. વિભાવની વિદ્યમાનતામાં સ્વભાવની પણ વિદ્યમાનતા છે. તો એ જ વખતે તો જ્ઞાતાપણાને જ્ઞાતા ધારા એટલે જ્ઞાતાની જે પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે, તેના દ્વારા જ્ઞાન સ્વભાવને જુદો જાણી લે. જુદો છે પણ તને ભાસતો નથી, એટલે માલુમ પડતો નથી. સ્વભાવ તો જુદો જ છે, બે એક નથી થયા. અજ્ઞાન દશામાં પણ વિભાવ અને સ્વભાવ એક નથી થયા. સંસાર દશામાં પણ રાગ અને જ્ઞાન એક નથી થયા. દૂધમાં પાણી નાખવા છતાં દૂધ અને પાણી એક નથી થયા. દૂધ દૂધ છે, પાણી પાણી છે હંમેશા. અહીંયા અનુભવથી જુદો જાણવો એમ વાત છે. ભાષો એટલે અનુભવથી જુદો જાણવો. જ્ઞાનનો અનુભવ અને વિભાવનો અનુભવ બંનેના અનુભવમાં ફરક છે. વિભાવમાં સમસ્ત વિભાવમાં આકુલતા છે અને મલિનતા છે. જ્ઞાનમાં નિરાકુલતા છે અને શુદ્ધતા છે. વિભાવને વિભાવ અને જ્ઞાયક છે તો જુદે જુદા જ, બંને તો જુદે જુદા, ત્રણેય કાળે જુદા જ છે. બીજો દ્રષ્ટાંત છે, જેમ પાષાણ અને સોનું ભેગા દેખાય પણ જુદા જ છે. ખાણમાંથી જે પથ્થર નીકળે છે સોનાનો, એમાં માટીના પથ્થરના રજકણો જુદા છે, સોનાના રજકણો જુદા છે. ગરમ કરવાથી માટી બળી જાય છે, સોનું જુદું પડી જાય છે. સંયોગથી સાથે છે પણ પોતપોતાની જાતથી જુદા છે. પ્રશ્ન કર્યો છે કે સોનું તો ચળકે છે એટલે પથ્થર અને તે બંને જુદા જ ગણાય છે. સોનાની ચમકને લઈને સોનું જુદું દેખાય છે અને માટી જુદી દેખાય છે, ભલે એક સાથે પથ્થરમાં હોય ત્યારે પણ જ્ઞાન વિભાવ અને સ્વભાવ આ જુદા કઈ રીતે જણાય? કેવી રીતે જણાય? ઉત્તર આપે છે કે આ જ્ઞાન પણ ચળકે જ છે ને, કેવી રીતે જુદું પાડ્યું છે કે જ્ઞાનમાં પ્રકાશ છે, વિભાવમાં અંધારું છે. માણસ પછી કહેતો રાગ આંધળો છે, ક્રોધ આંધળો છે, ત્યારે જ્ઞાનમાં પ્રકાશ છે, જાણવાનો પ્રકાશ છે. આ પ્રકાશ ને પરમાણુનો પ્રકાશ ને સૂર્ય ચંદ્રનો બત્તીનો પ્રકાશ ને જ્ઞાનનો પ્રકાશ છે. એ રીતે જ્ઞાન જુદું ચળકે છે, જુદું ઝળકે છે. ચળકે એટલે ચમક. વિભાવ ભાવ ચળકતા નથી, ચમકતા નથી. પણ બધે જ્ઞાન જ ચળકે છે અથવા જ્ઞાન જ જણાય છે, બધે જ્ઞાન જણાય છે. એટલે બધું પહેલાં જ્ઞાન જ થાય. કોઈ પણ પદાર્થને જાણતા પહેલાં જ્ઞાન છે, પછી જણાવવા યોગ્ય પદાર્થ જણાય છે. જ્ઞાન તો પહેલાં જણાય છે, કેમ કે જ્ઞાનની વિદ્યમાનતા છે. પોતાની વિદ્યમાનતા ભૂલે છે એટલે ખબર નથી પડતી, ગડબડ થઈ જાય છે. જ્ઞાન એટલે પોતે, જ્ઞાનની એટલે પોતાની વિદ્યમાનતા પોતે ભૂલે છે કે હું જ્ઞાનમાં છું. જ્ઞાનનો ચળકાટ ચારે તરફ પ્રસરી રહ્યો છે અને જ્ઞાનના ચળકાટ વિના સોનાનો ચળકાટ શેમાં જણાય? પ્રશ્ન કરનાર કે સોનું ચમકે છે એટલે જણાય છે. તો કે સોનાની ચમક છે એ જાણી કોણે? જ્ઞાનના પ્રકાશ વિના સોનાની ચમક કોણે જાણે કે આ સોનું છે? એમ જ્ઞાનને મુખ્ય કરતો. સોનાને મુખ્ય નહીં કર, જ્ઞાનને મુખ્ય કર. બીજો દ્રષ્ટાંત લે છે. જેમ સાચા મોતી અને ખોટા મોતી ભેગા હોય તો મોતીનો પારખું તેમાંથી સાચા મોતીને જુદા પાડી લે છે. હીરા મોતી દેખાવમાં સરખા હોય, સાચા ને ખોટા બધા, પણ એની જેને પરખ છે એને જુદા પાડે છે. એટલે એમાં પણ પરમાણુનું લાઈટ જુદી જાતનું હોય છે. એને ચમક કહે, હીરાની ચમક કહે છે, મોતીની ચમક કહે છે. એ ચમક સ્પેસિફિક ટાઈપની હોય છે, ખાસ પ્રકારની હોય છે. અને એનો પરખ કરનાર એને પરખે છે કે આ સાચું છે, આ સાચું નથી, ખોટું છે. તેમ આત્માને પ્રજ્ઞાથી ગ્રહવો, પ્રજ્ઞા એટલે જ્ઞાન, જ્ઞાન દ્વારા, જ્ઞાન સ્વરૂપી આત્મા છે, જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વરૂપી પોતે આત્મા છે એમ ગ્રહણ કરવું. ગ્રહ હોય તે પોતા રૂપે ગ્રહણ કરવો. જે ભૂલ થઈ છે એ આ ભૂલ થઈ છે. પોતાને રાગવાળો રાગ રૂપે ગ્રહણ કર્યો છે કે હું રાગી છું, ક્રોધી છું. પોતાને શરીરવાળો શરીર રૂપે ગ્રહણ કર્યો છે કે હું સુંદર છું અથવા હું કદરૂપ છું, હું ઊંચો છું, હું નીચો છું, હું દુબળો છું, હું મોટો છું, જાડો છું, એમ પોતાને જડમાં ગ્રહણ કરી લીધો છે. જ્ઞાન સ્વરૂપી હોવા છતાં જળમાં ગ્રહણ કર્યો છે, રાગમાં ગ્રહણ કર્યો છે, વિભાવમાં ગ્રહણ કર્યો છે. આ ભૂલ થઈ છે. તો કે જ્ઞાન મોજૂદ છે, જ્ઞાન દ્વારા ગ્રહણ કરનાર પણ જ્ઞાન છે, અને જેનાથી ગ્રહણ થાય છે એ સાધન પણ જ્ઞાન જ છે. બે જુદા જુદા નથી, એક જ જ્ઞાનમાં બંને છે. ગ્રહણ કરનાર જે જ્ઞાન છે એ જ જ્ઞાન દ્વારા એ પોતે જુદો પડે છે. હું જ્ઞાન સ્વરૂપી છું. તેમ આત્માને પ્રજ્ઞાથી ગ્રહણ કરવો, એ ગાથા છે સમયસારમાં. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે જાણનારો તે જ હું, પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે દેખનારો તે જ હું. એ રીતે ગ્રહણ કરવો, હું પણ એ ગ્રહણ કરવો. તેમ આત્માને પ્રજ્ઞાથી ગ્રહણ કરવો, જે જાણનારો છે તે હું, જે દેખનારો છે તે હું, એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. ઉપયોગ સૂક્ષ્મ ત્યારે થાય કે જ્યારે પરથી અને રાગથી ઉદાસીનતા થાય ત્યારે, અથવા તો ભૌતિક સુખની રુચિ ઘટે મટે ત્યારે ઉપયોગ સૂક્ષ્મ થાય, નહીંતર ઉપયોગ સ્થૂળ થાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ ઉપયોગને જરા વધારે સ્પષ્ટ કરીએ કે બુદ્ધિ ઘણી હોય માટે ઉપયોગ સૂક્ષ્મ છે એવું નથી. બુદ્ધિવાન માણસ હોય, બુદ્ધિમાન માણસ હોય માટે સૂક્ષ્મ ઉપયોગ વાળો છે એમ નથી. તેમ ઘણા શાસ્ત્રોનું જ્ઞાન હોય માટે ઉપયોગ સૂક્ષ્મ છે એમ પણ નથી. અંગ પૂર્વનું જ્ઞાન હોય અને પોતાના સ્વભાવને, સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ ન કરી શકે, સ્વભાવ પણ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મને ગ્રહણ કરવા માટે જ્ઞાનનું સાધન પણ સૂક્ષ્મ જોઈએ. જેમ ઝીણા મોતી હોય, ઝીણા હીરા હોય તો એને પકડવા માટે સાણસી સંડાસી કામમાં નહીં આવે, સર્પને પકડવાનો સાણસો કામમાં નહીં આવે, એના માટે સમાણી જોશે. તમારે સમાણીને શું ચીપિયો કે છે ને, ચિમટા, ફાઇન પોઈન્ટેડ આવે છે ને હીરા પકડવાને, મોતી પકડવાને, કેમ કે એ ઝીણી વસ્તુ પકડવા માટેનું પોઈન્ટ પણ ઝીણું જોઈએ. એમ સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવા માટે જ્ઞાન સૂક્ષ્મ જોઈએ. હવે એક તિર્યંચ છે, કોઈ ચકલું છે, કોઈ મેંઢક છે, ડેડકો છે, ચીડિયા છે, કબૂતર છે, એનું જ્ઞાન બુદ્ધિ બહુ ઉઘાડ નથી, એના બહુ સમજણ શક્તિ નથી, પણ જો એ સ્વરૂપને ગ્રહણ કરે છે તો એનું જ્ઞાન સૂક્ષ્મ છે, સમ્યક દ્રષ્ટિ થાય છે ને. તિર્યંચ પણ સમ્યક દ્રષ્ટિ થાય છે તો એનું જ્ઞાન સૂક્ષ્મ છે. અને હજારો શાસ્ત્ર વાંચે અને કંઠસ્થ કરે તો પણ જો સ્વરૂપને ગ્રહણ ન કરી શકે તો એ જ્ઞાન સ્થૂળ છે. હવે એને કેમ સ્થૂળ કીધું, આને કેમ સૂક્ષ્મ કીધું, કે જેટલા શાસ્ત્રોના શબ્દો અર્થો ન્યાયો છે એ સ્થૂળ જ્ઞાનનો વિષય છે અને સ્વભાવ છે એ સૂક્ષ્મ જ્ઞાનનો વિષય છે, કેમ કે એ સૂક્ષ્મ વિષય છે. બીજું વિચાર જ્ઞાન સમજવું પકડવું સહેલું છે, અનુભવ જ્ઞાન પકડવું અઘરું છે. ત્યારે આત્મા છે એ જ્ઞાન સ્વરૂપે છે પણ અનુભૂતિ સ્વરૂપે છે. સમજાવવા માટે જાણનારો દેખનારો કહીએ બરાબર છે, પણ અનુભવથી અનુભૂતિ સ્વરૂપ ગ્રહણ થાય છે, ગ્રહણ કરવામાં એ વાત છે. એટલે એક આપણું નયચક્ર નામનું ગ્રંથ છે, નયચક્ર નામનું જે શાસ્ત્ર છે, મોટું શાસ્ત્ર છે, 501 ગાથાનું, માઇલ ધવલ કરીને એક આચાર્ય થઈ ગયા, દિગંબર આચાર્ય છે, એમાં એવી ગાથા લીધી છે સમયસારની જેમ, વેદનથી ગ્રહણ કરવો જે કે હું જાણનારો હું છું, વેદનથી ગ્રહણ કરવો સ્વસંવેદનથી હું દેખ, પ્રજ્ઞા શબ્દ અહીંયા વાપર્યો છે, એમણે વેદન શબ્દ વાપર્યો છે. 10 ગાથાઓ લીધી છે નૈચક્રની અંદર. ત્યાં અધ્યાત્મનો વિષય ચાલ્યો છે, નહીં તો ગ્રંથ નય જ્ઞાનનો છે પણ ત્યાં અધ્યાત્મનો વિષય ચાલ્યો છે. તો આપણે પણ પરિણામોની ચર્ચા કરીએ છીએ. તો જે વિચારની ભૂલ થાય છે, રાગ છે તો વધારે સ્થૂળ છે, ભૂલ તો રાગ દ્વેષની થાય છે, આમ તો વિચારની નહીં પણ રાગ દ્વેષની ભૂલ થાય છે. મને અહીંયા રાગ થયો, મને અહીંયા દ્વેષ થયો, મને અહીંયા મોહ થયો, એ બધા સ્થૂળ પરિણામ છે, એ વિચારમાં આવે છે, ખબર પડે છે. પણ એ વખતે જે આકુળતાનો અનુભવ થાય છે એ મોટા ભાગના મુમુક્ષુ પકડી શકતા નથી. તો અનુભવ સૂક્ષ્મ છે, બંને પરિણામો જ છે. રાગ થયો, દ્વેષ થયો, મોહ થયો, એ પરિણામો છે, અને અનુભવ પણ પરિણામ છે, પણ બંનેમાં સ્થૂળ સૂક્ષ્મ ભેદ છે. તો સ્થૂળ છે એ પકડાય છે, કેમ કે જ્ઞાન સ્થૂળ છે. જ્ઞાન સૂક્ષ્મ થાય તો જ અનુભવને પકડે, નહીતર અનુભવને ન પકડી શકે. અને જ્યાં સુધી અનુભવ નહીં સમજાય, ભલે આકુળતાનો પણ, ભલે એ વિપરીત પર્યાય છે, પણ અનુભવ નહીં સમજાય ત્યાં સુધી અનુભવના વિષયમાં જે સૂક્ષ્મતા આવવી જોઈએ, અને અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ છે, અતિ સૂક્ષ્મ સ્વભાવ છે, એ ગ્રહણ નહીં થાય. એટલે ચર્ચાનો વિષયમાં એ પ્રશ્ન કરીએ છીએ કે આકુલતા અનુભવાણી કે નહીં, દેખાણી એમ નહીં, વિચારમાં સમજાણી એમ નહીં, અનુભવાણી કે નહીં, એ પ્રશ્નને પાછળ શું કહેવા માંગે છે કે અનુભવને પકડવાની પ્રેક્ટિસ હોવી જોઈએ. અનુભવને પકડવાનો પ્રયાસ થવો જોઈએ, અને એ પ્રયાસ થાય તો ઉપયોગ સૂક્ષ્મ થઈને અનુભવને પકડે. અનુભવને પકડવાની ક્ષમતા છે, શક્તિ છે, યોગ્યતા છે, એબિલિટી છે, પણ પ્રયત્ન એ પ્રકારનો કરવો જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. હીરાને કોણ ઓળખે છે? હીરા જોવાની પ્રેક્ટિસ કરે તે. સોનાને કોણ ઓળખે છે? સોનું જોવાની પ્રેક્ટિસ કરે તે. ચાંદીને કોણ ઓળખે છે? ચાંદી જોવાની પ્રેક્ટિસ કરે તે. બાકી તો સામાન્ય માણસ બધાને સોનું ચાંદી એમ કે છે, પણ પરખ જુદી વસ્તુ છે. દાગીનો ઘરેણે હોય, ગહેનું હોય તો માને કે આ સોનું છે, પણ એ કઈ પરખ નથી, પરખ જુદી વસ્તુ છે, અને માનવું સ્વીકારવું જાણવું જુદી વસ્તુ છે. આખે અહીંયા પરખનો વિષય છે. વિભાવ અને સ્વભાવને જુદા પરખો એમ કે છે, અને એ સૂક્ષ્મ વિષય છે. જેમ જેમ પર પદાર્થની રુચિ વધે તેમ તેમ ઉપયોગ સ્થૂળ થાય, એનું જ્ઞાન બિડાતું જાય. એક જીવ ફળની અંદર ઉત્પન્ન થાય છે, ને ફળની અંદર સડી જાય તો એની અંદર ઈયળ ને એવું થાય છે. કોઈ અનાજની અંદર જીવ થાય છે, ચોખામાં, મગમાં, ચણામાં. શું કરવા એ જીવ ત્યાં શું કરવા ઉત્પન્ન થયો? એ જીવને એનો સ્વાદ લેવાની રુચિ વધારે હતી. આપણે ભાવે છે ને સ્વાદ લઈએ છીએ. કેટલા ખોટા અભિપ્રાયો એની અંદર હોય છે કે એક તો મને ભાવે છે ને, ચીજ સારી છે, બીજું એ ખાવાથી શરીરને આ ફાયદો છે. એક સાથે કેટલી કેટલી વાતો હોય છે, પણ એનું ફળ તો વિચાર કરો કે બહુ રસ લેવાથી જો આયુષ બંધાઈ ગયું એ વખતે ખાતા ખાતા, ત્યાં એવું પૂછ્યું છે તો બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી થઈ. ભમરો સુગંધમાં લેવા માટે ત્યાં શું કરવા જાય છે? એને એની રુચિ છે. પતંગીઓ દીવા પાસે સળગી જાય છે તો શું કરવા જાય છે? પોતાની જાતને સ્વાહા કરી નાખે. એને રુચિ છે, એને રૂપની રુચિ છે, અને ગંધની રુચિ છે અને કોઈને સ્વાદની રુચિ છે, તો એવી રીતે ત્યાં એની ઉત્પત્તિ થઈ જાય છે. અત્યારે સારું લાગે છે, મજા આવે છે, અને ખોટા અભિપ્રાયોથી શરીરમાં ફાયદો થાય, ફલાણામાં ફાયદો થાય, આમ ફાયદો થાય, તેમ ફાયદો થાય, એ ગેરફાયદા કેટલા છે એની ખબર નથી. આવી બધી પરિસ્થિતિ છે અને એ બધા અસાતા વિજ્ઞાનના ઉદયનું કારણ છે. ભોગે રોગ ભયમ, જેટલો તમને કોઈ પણ વિષય સારો લાગે ત્યાં તમે રોગને નોતરું આપો છો, આમંત્રણ આપો છો, રોગનું આમંત્રણ. પછી એમાં ખુશી માને, આવી હાલત છે અજ્ઞાન દશામાં, આવી હાલત છે. એટલે ચારે પડખેથી સમજીને જો ઉદાસીનતા આવે, પર વિષયમાં ઉદાસીનતા આવે, તો ઉપયોગ સૂક્ષ્મ થાય. ઉપયોગ સૂક્ષ્મ થાય તો પોતાનો સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરી શકે. આત્માને અને વિભાવને જુદા ઉપયોગ સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે, અને આ જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે, જ્ઞાનથી જ થાય છે. વ્રત તપ કે ત્યાગ આદિ ભલે હો, પણ તે આત્માને ગ્રહણ કરવાનું સાધન ન થાય. વ્રતનો તપનો ત્યાગનો સંયમનો વિકલ્પ આવે, ભાવ આવે, એનાથી આત્મગ્રહણ ન થાય. સાધન તો પ્રજ્ઞા જ છે, જ્ઞાન જ સાધન છે. અને જ્ઞાન માર્ગે આત્મા સધાય છે, પણ કોને, કે જેને આત્મકલ્યાણની અવગાઢ ભાવના હોય, પ્રગાઢ ભાવના હોય તેને. આત્મકલ્યાણની પ્રગાઢ ભાવના વિના કોઈ જ્ઞાન માર્ગે આગળ વધવા જાય તો નવી વિટમણા ઊભી થાય, નવી મુશ્કેલી ઊભી થાય, ચડવાને બદલે પડે, એવું પણ એમાં છે, એવું પણ એમાં છે. એટલે જ્ઞાન જ સાધન છે, પણ આ શરતે સાધન છે. આટલું કહ્યા પછી એમણે આપણે જે પહેલી વાત લીધી છે એ વાત એમણે લીધી છે કે સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટી જાય છે. સ્વભાવના મહિમાથી જ્યારે ખરેખર સ્વભાવને ઓળખે, સ્વભાવને પરખે, ત્યારે એમાં અનંત જ્ઞાન અને અનંત સુખ છે એનો નિશ્ચય થાય છે. મારામાં જ અનંત જ્ઞાન છે અને મારામાં જ અનંત સુખ છે એવો નિશ્ચય થાય છે. અને ત્યારે એનો ખરેખર મહત્તા સમજાય છે. ત્યાં સુધી મહત્તા નથી સમજાતી, આત્માની મહત્તા ત્યાં સુધી નથી સમજાતી. એક શુદ્ર પ્રસંગમાં આત્માને દુઃખ ઉત્પન્ન થાય, દુર્ગતિ ઉત્પન્ન થાય એવા પરિણામ, એવા ભાવ જીવ કરે છે એ એમ બતાવે છે કે આત્માની કિંમત નથી. દરેક વાતમાં માનની પ્રકૃતિ હોય, માનને સેવે. નુકસાન શું કરે છે કે એનું અપમાન થાય એવી જગ્યાએ એ ઉત્પન્ન થાય. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા, બહુ અભિમાન નહીં કરવું, બહુ માન પ્રકૃતિનું સેવન નહીં કરવું, નહીતર મૂળામાં મફતમાં વેચાઈશ. મૂળામાં એને મૂડી સબ્જી ત્યાં જીવ ઉત્પન્ન થાય ને. બહુ માન સેવું હોય એકેન્દ્રીમાં જાય, પછી ઓલો શાક લેવા વાળાને મૂડી મફતમાં આપે ને, તમે 25-50 રૂપિયાનું શાક લીધું, એક બે મૂડી મફત લઈ જાઓ, એમાં ભાઈ સાહેબ બેઠા હોય, બહુ માન કરેલું હોય એમાં હોય, હવે એને શું કર્યું છે કે આત્માનું અપમાન કર્યું. તો બાહ્ય પ્રસંગમાં માન સેવીને આત્માનું અપમાન કર્યું હતું. માન કેવી રીતે સેવે છે ઘણી વાર તો પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે. બેંગ્લોરમાં કન્નડ ભાષામાં સમયસારનો અનુવાદ થયો ત્યારે એનું વિમોચન કરવાનું ફંક્શન કર્યું હતું બેંગ્લોર મંડળવાળાએ. અમને વિદ્વાનોને પણ બોલાવ્યા હતા. પછી ત્યાં જરા મોટા પાયા ઉપર ફંક્શન કર્યું હતું એટલે એ વખતે રામકૃષ્ણ હેગડે છે એ ચીફ મિનિસ્ટર હતા. પછી આ ધર્મસ્થળવાળા વીરેન્દ્ર હેગડેને બોલાવ્યા હતા. તમે આવ્યા હતા કે નહીં બેંગ્લોર આવ્યા હતા ને? અને બહુ ધામધૂમથી ટાઉન હોલમાં એનું વિવેચન રાખ્યું હતું, વિમોચન રાખ્યું. પણ પછી બધા એમાં બધા મુખ્ય માણસો હોય બધા લેક્ચર કરે અને ત્યાં અંગ્રેજીમાં લેક્ચર કરવું પડે, કન્નડ ભાષાવાળા હિન્દી નથી સમજતા. તો બધા કોની ખુરશી ક્યાં રાખવી માન પ્રમાણે એ બધું એ લોકો પહેલાં આવનારા શરત કરે. એને એને આમંત્રણ દેવા જાય એટલે એના સેક્રેટરી પૂછે કોણ કોણ આવવાના છે. પહેલાં એ કહો તો કે આટલા આટલા હસ્તી છે એ બધી આવવાની, મોટી મોટી હસ્તી આવવાની છે. ઠીક, ઓકે, અમારા સાહેબની ખુરશી ક્યાં હશે એ કહો. એને તમે છેલ્લે ખૂણામાં નાખો તો એ કહે એવી રીતે આમંત્રણ તમારું નહીં સ્વીકારે. એની ખુરશી આ જગ્યાએ જોશે, આની ખુરશી આ જગ્યાએ, પછી બોલા બતાવે નકશામાં કે અહીંયા ચીફ મિનિસ્ટર બેસશે, અહીંયા ફલાણા બેસશે, પછી અહીંયા આ બેસશે, પછી અહીંયા આ બેસશે, પછી અહીંયા આ બેસશે. એવી રીતે માન આમંત્રણ સ્વીકારાય છે. આપણે મંડળવાળા આમંત્રણ દેવા ગયા આવે ને એટલે વાત કરે ને, આવું બધું હોય છે. હવે એક કલાકનો પ્રસંગ હોય, અડધી કલાક કલાકનો પ્રસંગ હોય, હું કાંઈક છું, મારું સ્થાન અહીંયા છે, હવે એનું પરિણામ ક્યાં, એનું ફળ શું છે એ ખબર નથી, કે એનું અપમાન થાય એવું એવો ત્યાં એને અશુભ ભાવ બાંધ્યો. અશુભના ફળમાં શું થાય? અપમાન થાય, અપકીર્તિ થાય. આત્માને વેચી નાખે છે, નાનામાં નાની વાતમાં આત્માને વેચી નાખે છે. કેમ વેચી નાખે છે? કે એ કેટલો મહાન પદાર્થ છે એની ખબર નથી. બનારસીદાસજી ગયું, સિદ્ધ સમાન સદાપદ મેરો, પોતે સિદ્ધ સમાન હોવા છતાં આ ખુશીએ હું બેસું તો મોટો, નીચ પદમાં ઉચ્ચ પદ માનીને રાજી થાય છે, નીચ પદે ઉચ્ચ પદ માનીને રાજી થાય અને વધારે નીચા પદમાં ચાલ્યો જાય એના ફળમાં. એ સ્વભાવના મહિમાથી જ્યારે બધેથી રસ છૂટી જાય, સુખ બુદ્ધિ છૂટી જાય અને સ્વભાવમાં જ રસ લાગે, નિરાકુળ સુખ શાંતિ નો જ રસ લાગે, બીજું નિરસ લાગે, બધું નિરસ લાગે, ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. ત્યારે હજી તો રાગ ને જ્ઞાન વચ્ચેની શાંત દેખાશે. શાંત દેખાણા પછી જુદો પાડી શકાશે, પણ ત્યાં સુધી કોઈ જુદો પાડી શકે નહીં. અંદરમાં એમ ન હોય કે પરમાં તીવ્ર રુચિ હોય અને ઉપયોગ સૂક્ષ્મ થઈને અંતરમાં પ્રજ્ઞા છીનનું કાર્ય કરે, એવું કોઈ દિવસ બને નહીં. એનો ઉપયોગ સ્થૂળ જ હોય. જેને પરપદાર્થની તીવ્ર રુચિ હોય એનો ઉપયોગ સ્થૂળ જ હોય, એનો ઉપયોગ સૂક્ષ્મ હોઈ શકે નહીં. આ નિયમ છે. એટલે મુમુક્ષુતાના પ્રારંભથી ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે અને ક્રમે ક્રમે તે ઉદાસીનતા વૃદ્ધિગત થતી જાય છે અને ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે. જેમ જેમ ઉપયોગ જેમ બોલ પૂરો થયો છે, હવે આપણે જેમાંથી બોલ ચાલતો હતો એ વિષય ઉપર આવ્યો. બેનશ્રીના જે ચર્ચાનો ગ્રંથ છે એમાં પ્રશ્ન એ ચાલ્યો છે કે રાગાદીને જુદા પાડવાનો પ્રયોગાત્મક પ્રકાર સમજાવો. એમના વચનામૃતમાં આ વિષય ઉપર જે વાત હતી આપણે લીધી, અહીંયા સમાધાન આપે છે કે જેને પ્રયોગ કરવો હોય રાગને અને આત્માને જુદા પાડવાનો પ્રયોગ કરવો હોય તેણે જ્ઞાન સ્વભાવને ઓળખવો, આવ્યો ઓળખવાનો વિષય ખાસ લે છે. સ્વાધ્યાય છે એ ઓળખવા માટે છે. સ્વાધ્યાયમાં તો ભાવભાષણ સુધી કેવા કેવા પ્રયોગ કરીને પહોંચવો એના માટે સત્સંગ અને સ્વાધ્યાય છે. પછી એ પ્રયોગ અને પ્રયાસ અંદરમાં પોતાને કરવાનો છે. સત્સંગમાં તો એ વિષયની સમજણ અથવા ડાયરેક્શન આપવામાં આવે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ કરવાનું તો પોતાને છે. જ્ઞાન સ્વભાવને ઓળખવો, જ્ઞાન સ્વભાવ તો ખ્યાલમાં આવે એવો છે, ભલે એ સૂક્ષ્મ છે પણ ન ઓળખાય એવું કાંઈ નથી, ઓળખાય એવો છે જ્ઞાન સ્વભાવ એમ કે છે. અને ઓળખાય એવો છે ત્યારે જ ઓળખવાનું કહેવામાં આવે છે. કોઈ શું કહે છે, ભાઈ અમારી બુદ્ધિ સ્થૂળ છે, અમે આવું કાંઈ સમજતા નથી, અમને આ કેવી રીતે બધું ખબર પડે. એ ધીરજ રાખીને પ્રયત્ન કરવાનો છે. કરી શકાય એવી વાત છે એટલે જ કહેવામાં આવે છે. 25 વર્ષના ઘોડા પાસે પાણીનો પ્યાલો ન મગાવાય, પણ 5 વર્ષની દીકરીને એમ કહેવાય કે તું બેટા પાણીનો પ્યાલો લઈ આવ, કેમ કે ઘોડાને એ સમજ નથી, એ ભાષા નથી સમજતો. એટલે આમાં ઉંમરનો સવાલ નથી, જ્ઞાનનો સવાલ છે. એ સંઘની પંચેન્દ્રિય છે, આ સંઘની પંચેન્દ્રિય. જ્યારે જ્ઞાની એમ કહે છે કે જ્ઞાન સ્વભાવને ઓળખ, ત્યારે એમ સમજવા યોગ્ય છે કે હું ઓળખી શકું એવો છું માટે મને એમ કહે છે. એમ કહીને એમ કહ્યું કે નકાર ન કરવો, મને નહીં સમજાય, મને નહીં ઓળખાય, આ કામ હું નહીં કરી શકું, એવી રીતે નેગેટિવ પોઝમાં નહીં આવવો, એવી રીતે અભિપ્રાયની આડ નહીં મારવી, કે હું આ કામ નહીં કરી શકું. વાર લાગે એનો વાંધો નહીં, પણ હું કામ કરી શકીશ એવો અભિપ્રાય રાખો. ક્યારે પણ એવો અભિપ્રાય નહીં રાખો કે હું નહીં કરી શકું. કેમ કે શ્રી ગુરુ કોને કહે છે કે જે કામ કરી શકે એને કામ બતાવે છે, ન કામ કરી શકે એને કામ બતાવવામાં આવતું જ નથી. પરમાણુને ઉપદેશ નથી અને અસંગની જીવોને ઉપદેશ નથી. જળ પરમાણુને ઉપદેશ નથી અને અસંગની પ્રાણીઓને ઉપદેશનો યોગ નથી. બાકી ભગવાનના સમૂહ શરણમાં, તીર્થંકર દેવના સમૂહ શરણમાં તો સંઘની તિર્યંચ પ્રાણીઓ પણ બધા આવે છે. સંઘની તિર્યંચ પ્રાણીમાં ત્રણ પ્રકાર છે મુખ્ય. એક આકાશમાં ઉડનારા છે, એક પાણીમાં રહેનારા છે અને એક જમીન પર ચાલનારા છે. જલચર છે, ભૂચર છે અને ખેચર છે, અને ત્રણેય પ્રાણીઓ આવે છે. ત્યાં સમુદ્રમાં મોટા હોજ હોય છે, પાણીના હોજ હોય છે, એમાં માછલા, મગરમચ્છ, મોટા મોટા મગરમચ્છ, માછલા અને એવા બધા કાચબા, એ બધા પ્રાણીઓ એની અંદર હોય છે. શ્રવણ કરે છે ભગવાનને, માને જ્ઞાન પામે છે અને પાંચમા ગુણસ્થાનનું ધારણ કરે છે. પંચમ ગુણસ્થાનના શ્રાવક થાય છે, સાચા સાચા શ્રાવક. જેની યોગ્યતા છે એને સંભળાવવામાં આવે. ક્રોધીમાં ક્રોધી પ્રાણી સર્પ છે, વગર કારણે ડંખ મારે છે, અંદર ક્રોધની પ્રકૃતિનો ઉદય આવે, સામે કોઈ એનું આયુષ પૂરું થવાનું હોય એવો મેળ હોય, કારણ વગર એને કાંઈ દુશ્મનાવટ ન હોય, લેવાનું હોય દેવાનું હોય, સીધો ડંખ મારે. અને ત્યારે એની ક્રોધની પ્રકૃતિ શાંત થાય, નહીંતર એનો ક્રોધ પાછો વળે, એની અંદર ને અંદર હળગ્યા કરે, સહન ન કરી શકે. ડંખ મારે ત્યારે એનો ક્રોધ આ બાજુ ઝેર ઉતરી જાય ને આ બાજુ ક્રોધ ઉતરી જાય. ઝેર છે ને એને એને એની પ્રકૃતિને સંબંધ છે. એટલો ક્રોધની પ્રકૃતિ છે કે એના શરીરમાં ઝેરને ઉત્પન્ન કરે છે. ક્રોધ પોતે ઝેર છે, પૂરું પરમાણુનું ઝેર છે, આ ભાવનું ચૈતન્યનું ઝેર છે. કેવું ઝેર ઉત્પન્ન થાય છે! એવા ઝેરી પ્રાણી પણ ભગવાનના સમૂહ શરણમાં આવે છે. કાળા નાગ આવે અને એનું બે ઝેર ઉતરી જાય, ઓલું ઝેરે ઉતરી જાય ને ઓલું ઝેરે ઉતરી જાય, જ્ઞાન પામે. બોલો, સર્પ પણ જ્ઞાન પામે. એટલે મને પહેલા આવા પરિણામ થયા હતા માટે હું જ્ઞાન નહીં પામું. પરમાર્થ શું છે? આ વાતનો તાત્પર્ય શું છે? કે મેં પહેલા બહુ ખરાબ પરિણામ કર્યા છે માટે હવે મને આ જ્ઞાન કેવી રીતે થાય? તો બહુ પવિત્ર જ્ઞાન છે, મારા તો બહુ મલિન પરિણામ હતા, મને જ્ઞાન ન થાય કે નહીં એવું કાંઈ નથી. ખરાબમાં ખરાબ પરિણામ કરીને સાતમી નારકીમાં જનારા જીવો સાતમી નારકીમાં જ્ઞાન પામે છે. આપણે તો મનુષ્ય છીએ, મનુષ્ય છીએ, જૈન કુળમાં જન્મા છીએ, વિતરાગી દેવગુરુ શાસ્ત્રનો યોગ થયો છે, એટલે કેટલો કેટલી સરસ ઉજળી તક છે. બ્રાઇટ ચાન્સીસ જેને કહેવાય. પછી આપણે આપણું કામ ન કરીએ તો એ આપણી ઊંધાઈ છે, બીજું કાંઈ નથી. કામ કરનારા તો ત્યાં બી કામ કરે છે. એટલે કે જ્ઞાન સ્વભાવને ઓળખવો. જ્ઞાન સ્વભાવ તો ખ્યાલમાં જ્ઞાનમાં આવે એવો છે, આવે એવો છે. જુદો પડીને જ્ઞાનમાં આવે એવો છે, ઓળખાય એવો છે, ન ઓળખાય એવી ચીજ નથી. જ્ઞાન સ્વભાવ શાંતિથી ભરેલો આનંદમય છે તેને લક્ષમાં લેવો. શું લક્ષણ બાંધ્યું? નિરાકુળતા લક્ષણ જ્ઞાન છે, આકુળતા લક્ષણ રાગ છે. જેટલા કોઈ વિભાવ ભાવ છે એમાં કસાય છે, કસાયમાં આકુળતા છે. જ્ઞાન કસાય રહિત અકસાય સ્વભાવી છે, માટે એમાં નિરાકુળતા છે, એમાં શાંતિ છે, એમાં આનંદ છે, એમાં સુખ છે, અભેદ છે એની સાથે. જ્ઞાનની સાથે સુખ શાંતિ ને આનંદ અભેદ છે, ત્યાંથી એને ઓળખવો, એની ઓળખાણ થઈ શકે એવું છે. આ સોનામાંથી ધાતુ મેળવે છે ને, ચાંદી તાંબુ કસોટીના પથ્થર ઉપર ઘસે છે, તો એમાંથી લીટો ઘસે એટલે લીટા પાડે, એ લીટાની ચમક ઉપરથી એમાં શું હોય છે કે એના ઉપર બીજા લીટા દોરેલા હોય છે. શુદ્ધ સોનાના, બાર વાલા સોનાના, ચૌદ વાલા સોનાના, દસ વાલા, આઠ વાલા, એ બધાને દો, એની પેરેલલ એ લીટો કરે. પેરેલલ કરે એટલે એની યારે મેળવણી કરે, મીંડવે કે આના આનામાં ફેર કેટલો, અને બહુ ઝીણી નજરથી કેટલા ટકાનો ફેર છે એ કાઢે. તો 25% ફેર દેખાય છે તો આ બારાની સોનું છે આની અંદર. અને એક તોલો સોનું આવ્યું છે પણ એને 25 તોલાના પૈસા દેવાય, બાકીના બીજી ધાતુના પૈસા ન દેવાય. ઝીણી નજરથી પરખે છે તેને. એમ આમાં પણ પરખી શકાય છે, અને આમાં પરખવા માટે થોડી એ પ્રકારની ભાવને અનુભવની પ્રેક્ટિસ જોઈએ, ભાવોના અનુભવને સમજવાની અનુભવ જ્ઞાનની પ્રેક્ટિસ જોઈએ. ઓલું પણ એક જાતનું અનુભવ જ્ઞાન જ છે, પરખનું પણ અનુભવ જ્ઞાન જ છે. શું અમારા વિવાહિતા અહીંની નાના મોટી બજારમાં હતા, અહીં સોના ચાંદીની બજાર છે ને, લગભગ 125-150 દુકાનો છે. સોનાની પરખ તો કે 3-4 જણાને આવડે છે. કેટલાને? 3-4 જણાને આવડે છે સોનાની પરખ. બધાના જે બધા દુકાન માંડીને બેઠા એટલે બધા પરખી શકે છે એવું નથી. એને ત્યાં વેચાવા આવે એટલે બીજાને પરખવા મોકલે કે ભાઈ આ જરા કયો, નહીતર છેતરાય, પોતે છેતરાઈ જાય. એમાં ઝીણી નજરનો વિષય છે. એમ આ પણ થોડો ઝીણી નજરનો વિષય છે. આકુળતાના અનુભવને સમજો, એના ઉપરથી જ્ઞાનના નિરાકુળતાના અનુભવને સમજો, તો બે જુદા પડે અને એની પરખ આવે. પરખ સિવાય અનુભવમાં, મોક્ષ માર્ગમાં પ્રવેશ થવાનો બીજો કોઈ ઉપાય નથી. પરખ કર્યા વિના, આત્માની પરખ કર્યા વિના આત્માનો અનુભવ થાય નહીં. કેમ કે પરખ થયા વિના એની કિંમત આવે નહીં, કિંમત આંકી શકાય નહીં. કિંમત આંકી ન શકાય ત્યાં સુધી એને એને એના પ્રત્યેના પરિણામો, એમાં એકાગ્ર થવાનો કોઈ અવસર ન આવે. એકાગ્ર થયા વિના ધ્યાન થાય નહીં, ધ્યાન વિના મોક્ષ માર્ગ છે નહીં. એટલે ઓળખવાની વાત ખાસ છે, અને એ સત્સંગ સ્વાધ્યાય એના માટે છે, બીજા માટે નથી. આગળ બધી વાત લેશે જરા વિસ્તાર. અહીં સુધી રાખે. ભાગ્ય કી ચિતરા
જય હો સનાતન દિગંબર જય ધર્મનો